સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 52, પ્રસારણ તારીખ 17 જાન્યુઆરી 2008. શિયાળાના ચોખ્ખા વાતાવરણમાં તંદુરસ્ત પાકો જોઈને હરખાઈ રહેલા મારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. અને હવે તો ખેડૂત મિત્રો જેમની મૂંઝવણ કહેતા કે લખતા થઈ ગયા છે, એટલે મને એનો આનંદ સવિશેષ છે.
ચાલો, એ તો બહુ સારી વાત કહેવાય. નહીતર મને શું ચિંતા હતી ખબર છે? એ જ કે હવે ઉત્તરાયણ ગઈ એટલે ફરી લગ્ન સરાની સીઝન શરૂ થશે.
એ તો શરૂ થાય ને.
અને લગ્નના વ્યવહારો સાચવવામાં પાહક બિચારો એક બાજુ રહી જશે.
ના હો, તમે જો એવી ચિંતામાં હો ને તો એ તદ્દન અસ્થાને છે. હા, હવે તો ખેડૂત પણ આગોતરું આયોજન કરતો અને સમજી વિચારીને ખેતી કરતો થઈ ગયો છે.
લાલ સજ્જતા સંઘ અને DSC પણ એવું જ ઈચ્છે છે કે ખેડૂત મિત્રો જાગૃત થાય.
અને જાગૃત થાય છે પણ ખરા.
એમના માટે વધુ પ્રોત્સાહન આપવા આજે એક ખાસ જાહેરાત કરવાની પણ મારી ઈચ્છા છે જ, પણ એની વાત છેલ્લે કરીશું. એટલે અત્યારે પહેલા બધાને કામ આવે એવી વાત પહેલી કરી દઈએ, અને પછી જાગૃત મિત્રોના સવાલોના જવાબ આપણા ગુરુજી ડોક્ટર પરાશરાજી આપી દેશે. ચાલો તમે જ કહો, ઘઉંમાં અત્યારે કટોકટીની કઈ અવસ્થા આવી હશે?
ઉમા, જેમણે વહેલા ઘઉં વાવ્યા હશે ને એમને લગભગ 60-65 દિવસ થઈ ગયા હશે, એટલે કે ડુંડી આવવાની અથવા દૂધિયા દાણા બેસવાની સ્થિતિએ તો ઘઉં પહોંચી જ ગયા હશે. અને જેમણે કપાસ કાઢ્યા પછી ઘઉંની મોડી વાવણી કરી હશે એમને 45-50 દિવસ તો થઈ જ ગયા હશે.
બરાબર.
એટલે કે ગાભે આવવાની, નીંગલવાની સ્થિતિએ ઘઉં પહોંચી ગયા હશે.
અને આ ત્રણેય અવસ્થા કટોકટીની અવસ્થા છે.
બિલકુલ સાચી વાત.
એટલે ત્યારે જ્યાં પણ જાઓ ઘઉંને પિયત આપ્યા વગર જવાનું નહીં.
તારી એ વાત તો બરાબર છે, પણ મને દિવસ રાત જો ચિંતા થતી હોય ને તો એ જીરુંની છે. ઉમા, સહેજ વાતાવરણ બદલાય એટલે મને ધ્રાસકો પડે કે હમણાં ઝાકળ પડશે ને જીરુમાં સુકારો કે ભૂકી છારો આવશે જ.
અરે, એટલા માટે તો આપણે છેલ્લા 15 દિવસથી કહેતા જ આવીએ છીએ કે જીરુમાં જો પિયતની અતિશય જરૂર લાગે તો જ આપજો. અને હેક્ઝાકોનાઝોલ તથા કાર્બનડેઝિમનો હળવો છંટકાવ તો કરી જ દેજો.
બિલકુલ સાચી વાત છે. ઉમા, મોટા ભાગના ખેડૂત મિત્રોના સવાલ કે મૂંઝવણ એ જ હતી કે જીરુમાં સુકારો દેખાય છે કે ભૂકી છારાની શક્યતા છે તો શું કરવું. પણ આજે સૌથી વધુ સમય તો ડોક્ટરને જ આપણે આપવો પડશે.
કેમ, એમણે કઈ ખાસ સલાહ આપી છે?
ખાસ સલાહ તો એટલી જ આપી છે કે જમીન ખુલ્લી હોય તો પણ ઉનાળુ પાકને હજી વાર છે એટલે થોડો વખત જમીનને થાક ખાવા દેજો. ઉતાવળ કરશો નહીં, પણ શિયાળુ પાકો માટે મિત્રોએ જે સવાલો પૂછ્યા છે એના વિગતવાર જવાબ એમણે રેકોર્ડ કરાવ્યા છે.
એટલે કે આજે સૌથી મોટો વિભાગ છે
પૂછો સવાલ.
ચાલો બોલો, પહેલો સવાલ કોનો છે?
એ છે આપણા નિયમિત શ્રોતા મિત્રો, પણ પહેલી વાર અહીંયા પત્ર લખનારા મિત્રો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગામ ભરકુંડાના જુવાન સેમ ડાભી, દલુજી, ભાઈજી, સોમભાઈ, શનાભાઈ અને સૌ પરિવાર, એમણે બે સવાલ પૂછ્યા છે. ઉમા, લેવા છે.
હા, પહેલો સવાલ છે, ઘઉં પીળા પડી જાય છે તો શું કરવું? અને આ છે એનો જવાબ.
અત્યારે ઠંડી જ હતી આ વખતે, એટલે બીજું કઈ તમે પણ ખર્ચ કરીને ન્યુટ્રિશન નો કઈ હોય શકે રોલ? આપણે એક ભલામણ કરીએ કે તમે ટાઈમ બેઝ ગ્રેન્યુલ્સ આવે છે ને, આવા ગ્રેન્યુલ્સ ના આ સ્ટેજ ખાસ કરીને ગાભની અવસ્થાએ જે ઘઉં છે અને પીડા પડતા દેખાતા હોય તમને, અથવા તો જસ્ટ હમણાં જ 2-4 દિવસમાં જ ઘંટી નીકળી હોય બહાર અને મિલ્કી સ્ટેજમાં ઘઉં હોય, એવા ઘઉં ની અંદર 1 કિલો નો ડોઝ હશે આ દાણા દરવાનો.
1-8 કિલો
તો એ અચૂક કાપી દે એકવાર, જેથી કરીને એના અંદર ઠંડીમાં ઉત્તમ પોષણ બનવાનું જે પ્રક્રિયા છે આખી ફાસ્ટ બનશે અને એને તત્કાલિક વધારે ખોરાક બની શકે. ફોટોસિન્થેસિસ કે બાયોસિન્થેસિસ, બાયોમાસ બને જે એક અમુક દિવસોમાં, એ બાયોમાસ બનવાની પ્રોસેસ ફાસ્ટ થઈ જાય અને એના હિસાબે ઘઉં નું ફિકાસ તમને દેખાતી બંધ થઈ જશે. અને ઘણી જગ્યાએ મોલો મછલી પણ છે એના હિસાબે તો પીડાશ નથી દેખાતી ને, એ પણ ખાસ ચેક કરવું પડે. તમે ખેતર ની અંદર આંટ મારો ને ખાસ કરીને મોલો મછલી ની થ્રીપ્સ તો નથી ને, જો એવું દેખાતું હોય એના માટેનો એક હલકો છંટકાવ કરી દો, પછી બીજે એના નજીક માં મળી જાય લઈ લે.
જવાનસિંહભાઈ તમને જ નહીં બધા ખેડૂત મિત્રોને આ માહિતી ચોક્કસ કામ આવશે, કારણ કે આની ફરિયાદના પણ ઘણા ફોન અને પત્રો આવેલા છે કે ઘઉં પીળા પડી જાય છે.
લાલ, એમનો બીજો સવાલ એ છે કે બટાકાની માવજત પૂરતી કરવા છતાં તેનું ઉત્પાદન ઓછું કેમ આવે છે,
અને આ છે એનો ડોક્ટર પરાશરજીએ આપેલો ઉકેલ.
ઓછું ઉત્પાદન માટે જવાબદાર ફેક્ટર્સ એમાં મેઇન છે, એક તો વેરાયટીનું સિલેક્શન છે, પછી એને વાવેતરની રીત, ઉપરાંત રોગ સામે પ્રતિકાર બટાકાને જે માવજત આપે છે સીડને એ ખાસ આપી શકે નહીં, નહીતર એને ન આપે તો 10% બટાકાના કટકા તેમના જમીનમાં સડી જતા હોય, તો એના સામે આપ્યું છે કે નહીં. એ ઉપરાંત ખાતરના ડોઝ, દેશી ખાતર ભર્યું છે કે નહીં, એ સિવાય આગોતરો
સુકારો
ગઈ સાર આવ્યો તો 500 સુકારો બહુ મોટું નુકસાન કરી દીધું દિશાના વિસ્તારોમાં, ખેતરો સાફ થઈ ગયા 2-4 દિવસમાં, એટલે આવા રોગ પણ ઘણી વાર નુકસાન કરી ગયા હોય શકે. હવે એક્ઝેક્ટલી તો જોઈએ તો ખબર પડી શું આખો બેસીને જરા એને ઇન્કવાયરી કરી.
તમે આ પત્ર જોયો, સહી સિક્કા સાથે છે.
અરે વાહ, કોનો છે?
એ છે આકાશવાણી શ્રોતા મિત્ર મંડળ ગોખરવાડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર થી ખાંડલા પરિવારનો. મિત્રો છે કંચનબેન ખાંડલા, મરઘાબેન, ઉકાભાઈ અને ગંગારામ ભાનો. એમણે પૂછાવ્યું છે કે આમળા અને જાંબુડાના છોડનો વિકાસ નથી થતો તો ઉપાય બતાવશો.
મિત્રો, તમારો સવાલ મેં ડોક્ટર પરાશરજીને જ પૂછેલો અને એમણે છેક રાયપુરથી આ ઉકેલ જણાવ્યો છે. સાંભળો,
વિકાસ નહીં કરવાનું કારણ છે, એક તો એ લોકો જો સારી જાતના આમળા લાવ્યા હોય તો એમાં કલમમાં કાંઈ લાવતી વખતે તકલીફ પડી હતી, એક ખાસ પૂછવાનું. એ સિવાય એમાં ઇંડાર બેલા નામની એક ઈયળ આવે છે, આમળો મોટો થાય ત્યારે ત્યારે ડાડો પડે તો ડાડો ની અંદર ત્યાં ડાળ વચ્ચે રહીને હોલ બનાવે ઈયળ, અને એ પોતે અંદર ગાબ ખાયા કરે. એનું ઈયળની અવસ્થા છે 6 મહિનાની છે, એટલે એ લાંબા સમય સુધી ખાયા કરે પણ બહાર ગેરકાયદા કરે. આમળાનું લાકડું અંદર પહોંચ્યું હોય છે, એટલે આમળામાં આંબામાં ચીકુમાં આ આવતું હોય છે, જામફળીમાં પણ આ ઘણી વાર આવતું હોય છે એક આદિયળ. તો આવું કોઈ તકલીફ હોય તો પણ એ અંદરનો ગાભને નુકસાન કર્યું હોય ઘણા બધા છોડોમાં તો એ વિકાસ, એ છોડ પર્ટિક્યુલરલી ઓછો વિકાસ પામ તો દેખાય તમને. અને જો નોર્મલ જ હોય બધું તો પછી એને વર્ષમાં 2 વખત ભૂખું ખાતર અને દેશી ખાતર આપવા હોય. દાખલા તરીકે આપણું 2 વર્ષનું ઝાડ હોય તો એમાં લગભગ 20 કિલો જેટલું દેશી ખાતર, સારી રીતે કોહવાયેલું દેશી ખાતર, અને એની અંદર લગભગ 50 ગ્રામ DAP, 50 ગ્રામ પોટાશ એ રીતે મિક્સ કરીને એ રીતે ઝાડનું થડ હોય એનાથી લગભગ 1 ફૂટ દૂર, એ રીતે નાનું ઝાડ હોય એટલે 1 ફૂટ દૂર, બહુ મોટું ઝાડ હોય 1 મીટરની જગ્યા છોડી દેવાની, એ રીતના રિંગ બનાવીને નીચે જમીનમાં બરાબર મિક્સ કરીને આપી દેવાનું અને પછી પાણી આપવાનું. અને ઘણી વાર લોકો સારી રીતે ન કોહવાયેલું ખાતર નજીક ઢગલો કરી દે થડની બાજુ, દેશી ખાતર ઘરે ગાય પાયા ભેંસમાંથી નીકળે ને સીધું જ બીજે દિવસે વાડીમાં જઈને ઝાડના થડ પાયા ઢગલો કરી દે તો એમાં તો ગાંઠનું ઝાડ મરી જ જાય, એમાં વિકાસ પામે નહીં, એમાંથી હુમિક એસિડ છૂટો પડે અને ફર્મેન્ટેશન ચાલુ થાય, એનું આખો સડવાની પ્રોસેસ ચાલુ હોય, એમાંથી એસિડ છૂટો પડે અને એના હિસાબે એ ઝાડના મૂળ જ કોહવાઈ જશે આખા, એટલે ગાંઠનું એ ઝાડ તો બરી જશે. મારે જે કોહવાય વગરનું ખાતર હોય તો એવું મહેરબાની કરીને ન આપે.
લાલ, એવા જ પોતાના સિક્કા અને સહી સાથે જુનાગઢ જિલ્લાના તલાળા તાલુકામાંથી કોનો પત્ર હશે બોલો જોઈએ.
એમાં તો પહેલું નામ વીરપુર ગીરના કેરીના બગીચા વાળા પ્રેમજીભાઈ માધવજીભાઈ માકડીયાનું જ યાદ આવે.
બિલકુલ સાચી વાત,
સાચી વાત ને.
એમણે સૌ પ્રથમ તો પૂછો સવાલ કાર્યક્રમ શરૂ કરવા બદલ અભિનંદન આપ્યા છે.
વાહ વાહ, તમને પણ અભિનંદન.
અને પ્રેમજીભાઈએ પૂછાવ્યું છે કે આંબામાં મધ્યો જીવાત અને સુકારાના નિયંત્રણ માટે શું કરવું જોઈએ.
પ્રેમજીભાઈ, આ રહ્યો એનો ઉકેલ, સાંભળો.
ફૂલ જે છે, ફૂલમાં ભૂકીચારા નો રોગ આવે એના હિસાબે આખી ફૂલની જે ડાળ હોય ને ઇન્સ્યોરન્સ કહીએ આપણે, જેને
બરાબર
આખો ફૂલનો ગુચ્છો આખે આખો ધીમે ધીમે કરમાય અને સુકાવા માંડે, અંદર સફેદ છારી તમને એની દાંડી ઉપર દેખાય અને ફાલ આખો જ ખરીને નીચેથી જેને આખી ડાળી બોળી થઈ જાય, ટૂંકમાં એ પણ ફાલ ઉપર રહે નહીં, તો એ ભૂકીચારાનો જ પ્રોબ્લેમ છે મુખ્ય તો. અને સાથે નવા ડુંક ને અત્યારે ખાસ કરીને થડમાં સુશુદ્ધ અવસ્થામાં બેઠેલા ડેગા કે અથવા તો મધ્યો કે એ અત્યારે મુખ્ય ફ્લાવરમાં આવી જાય, ફૂલ સાથે નવી કુકળો ઉપર આવી જાય, તો આ બે જ મુખ્ય અત્યારે કેરીના પ્રશ્નો હોય છે. તો મધ્ય માટે તો ખાસ કરીને એ લોકો હાઇપરમેથ્રિન વાપરે છે ત્યાં લોકો, પેલા ઇમિડાક્લોરપિડ વાપરતું હતું પણ એનું રેઝિસ્ટન્સ આવી ગયું, લોકો જયારે 15 લિટરના પંપમાં 15 ml નાખવા માટે તો રિઝલ્ટ મળતા નથી, એટલે લોકો જૂની દવા ફરી એન્ડોસલ્ફાન કે સાયપરમેથ્રિન ઉપર ફરી આવ્યા છે.
બરાબર,
તો આપણે 200 લિટરનું પ્રમાણ કહીએ, 200 લિટરમાં જો તમારે એન્ડોસલ્ફાન છાંટવી હોય તો 200 ml અને જો તમે સાયપરમેથ્રિન પસંદ કરતા હો તો એ લગભગ 75 ml છે 200 લિટરમાં. હવે એની સાથે આપણે પાવડર મિલ્યુ માટે પાછું હેક્ઝાકોનાઝોલ અને જીરું વાત કરીએ, આમાં આપી શકાય, આના માટે બેસ્ટ દવા છે. પણ એ 200 લિટર આપણે જોશે એમાં 100 ml ખાલી. અને આ પ્રમાણથી વ્યવસ્થિત રીતે નવી કૂપડો અને ફૂલ જે હોય એના ઉપર દવા છાંટવાની કોશિશ કરે. ઝાડ મોટા હોય તો એને દંડો લઈને કે ઉપર ટ્રેક્ટર કે કેવી રીતે ચડીને મોટા ફુવારા કેવી રીતે કરવું પડશે, વાંસડો બાંધીને, વાંસ બાંધીને નઝલ ની લાંબી પાઇપ ઉપર વાંસ બાંધીને ઊંચી કરીને એ રીતે કરવું પડશે.
મને એવું લાગે છે કે ડોક્ટર ને તો મહિના સુધી પ્રશ્નો પૂછતા રહીએ ને તો આપણા પ્રશ્નો ખૂટી જાય કે આપણે થાકી જઈએ પણ એમના જવાબ ના ખૂટે.
પણ લાલ, કોઈ પણ કામ પછી એ ખેતી કેમ ના હોય, એમાં યોગ્ય અને સમયસર પગલા લઈએ તો ખર્ચ, સમય અને પાક એમ ત્રણેય બચી જાય છે.
અને બીજા પ્રશ્નો પૂછવા જ ન પડે. આપણા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામ ધાડીના શ્રોતા મંડળના સંયોજક અને આપણા યુવાન મિત્ર જયેશભાઈ કુચાની જેમ
એમણે જ આત્રો છે
નવો ચીલો. ઉમા જયેશભાઈ એ ડુંગળીમાં થ્રીપ્સના નિયંત્રણ માટે શરૂઆતથી જ ભારે દવાઓના ડોઝ આપવાના બદલે હળવા ડોઝ આપીને ખર્ચ ઘટાડવા છતાં પાક તંદુરસ્ત રાખવામાં સફળતા મેળવી છે. મેં એમને આ વિગતો પૂછી ત્યારે એમણે જે કહ્યું ને એ બધા શ્રોતા મિત્રોએ સાંભળવા જેવું છે. સાંભળો.
ને કારણે શંકરભાઈ આમ ગણતરી કરીને તો 20-25% જેટલું નુકસાન આવે છે. પેલા જે અમે નિયંત્રણ કરતા જે દવાની વાત ને ઊંચી ટકાવાળી દવા આપી જતા ને એટલે બીજી ટકાવાની અંદર ઈથી ઊંચી કોઈ દવા હોય જ નહીં એટલે ઈથી નિયંત્રણ મળતું. હવે જે પહેલેથી અમે હલકા પ્રમાણમાં ને જોતા ઓછા ટકા પાવર ની દવા વાપરીએ ને પહેલેથી પછી થોડો થોડો ડોઝ વધારતા જાય શક્તિ પ્રમાણે તો 30 નું નિયંત્રણ સારી રીતે થાય છે. હવે અત્યારે તો પેલા ડોઝ માં તો સાયપરમેથિન ને ડાયક્લોર 70% આવે ને એ પેલા વાપરીએ પેલા ડોઝ ની અંદર 25-30 ml જ નાખી હતી. અને પછી જે આ પ્રોફેનોફોસ અને સાયપરમેથિન જે મિક્સ આવે છે ને 44% એ અમે વાપરીએ છીએ. એનું પ્રમાણ અમે 30-35 રાખીએ છીએ અમે. અને હવે અત્યારે છે અમે પોરથી આપણે ડોક્ટર પરાશરાજ ની સલાહ મુજબ ફૂગ નાખે દવા નાખીશ ને એક્ઝા ક્લોના જોન એવું નાખીએ એટલે સારી મળશે એમ. કાર્બેનિઝમ ને મેન કરજે ને એ નાખી પાવડર ને એક વખત હાઇડ્રો ક્લોના જોન એટલે સારું રહેશે. સંસ્થાનો સંઘ સાંભળી છે તેનું લાભ નારો છે. ડુંગળીમાં હોવાનું સારામાં સારું ઉત્પાદન મળશે કે વાતાવરણ થોડું સારું છે ને હોવાનું એટલે એક એકરે 700-750 મણ જેટલું ઉત્પાદન મળશે.
જયેશભાઈ તમને ખૂબ 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 ધન્યવાદ. તમારી જેમ જ બીજા યુવાન મિત્રો પણ જો આ રીતે પદ્ધતિસર ખેતી કરે તો એમાં પણ ખૂબ સારું વળતર મળી રહે અને ધન્યવાદ ને પાત્ર ઠરે.
પણ આજે ખેડૂત મિત્રો વિજેતા બનીને ખુશ થઈને આપણને ધન્યવાદ આપે એવી જાહેરાત બાકી છે. ઉમા
જુઓ, ઇનામી સવાલ તો હું લઈને જ બેઠી છું
તો એ પહેલા વાંચી નાખો.
હા, તો આજનો સવાલ છે ડુંગળીમાં થ્રીપ્સના નિયંત્રણ માટે શું કરવું જોઈએ.
મિત્રો, મોટા ભાગના મિત્રોએ પૂછ્યું તું એટલા માટે જ અમે જયેશભાઈને ખાસ આનો ઉકેલ પૂછેલો. પણ હવે તમારે ફરીથી એ જ જવાબ આપવાનો છે કે ડુંગળીમાં થ્રીપ્સના નિયંત્રણ માટે શું કરવું જોઈએ.
અને હવે 48મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર આપનારામાંથી ડ્રોમાં વિજેતા થયેલા બે મિત્રોના નામ.
મિત્રો, અમે પૂછેલું કે ઘઉંના પાકમાં પહેલી અને બીજી કટોકટીની અવસ્થાએ પાણીની ખેંચ પડે તો કેટલા ટકા નુકસાન થાય છે
અને એનો સાચો જવાબ છે 40%. અને ડ્રોમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતનારા મિત્ર છે રૈયા ચોકડી નટરાજ કોમ્પ્લેક્સ રાજકોટના જાગૃતિબેન સચદેવ.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના ગામ નવલપુરના કટારા સંગીતાબેન મહેશ.
તમને બંનેને ખૂબ 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 અભિનંદન.
ખૂબ અભિનંદન.
બીજા તમામ શ્રોતા મિત્રોને એટલું જ કહેવાનું કે હવે પોષતા થયા છો તો બીજાને પણ પૂછતા કરશો.
બિલકુલ સાચી વાત.
આજે તો હું કે લાલ 95-27-17-235-995 પર તમારા ફોન ચાલુ રહેશે ત્યાં સુધી બેસીશું જ.
બિલકુલ.
પણ ચાલુ દિવસે તમે ફોન જોડીને પરેશભાઈ, વિકાસભાઈ કે રમેશભાઈ ને તમારો સવાલ રેકોર્ડ કરાવી શકો છો. અરે હા, તમે કઈક નવી જાહેરાત કરવાના હતા ને?
હા, એ આમ તો તારે કરવાની હતી પણ હવે હું કહી દઉં બધા શ્રોતા મિત્રોને.
હા, કહી દો.
શ્રોતા મિત્રો, ખુશખબર એ છે કે તમે વધુ ને વધુ સવાલો પૂછતા રહો અને તમને પ્રોત્સાહન મળે, તમને વધારે ખેતીના નવા ઉકેલ મળતા રહે એટલા માટે આખું વર્ષ જે ખેડૂત મિત્રો શ્રોતા મિત્રો સૌથી વધુ બધાને ઉપયોગી એવા સવાલો પૂછશે એ મિત્રોના નામોનો છેલ્લે ડ્રો કરીશું અને ડિસેમ્બર મહિનાના અંતમાં આ ડ્રોમાં વિજેતા થનારા પહેલા શ્રોતા મિત્રને આપીશું 1001 રૂપિયાનું ઇનામ અને બીજાને આપીશું 501 રૂપિયાનું ઇનામ. એ કદાચ ખેતીને લગતા પુસ્તકોના સ્વરૂપમાં પણ હોઈ શકે. અને ફોન ઉપરાંત પત્ર પણ લખી શકો છો. પત્ર લખવાનું સરનામું તો તમારી પાસે છે જ. સજ્જતાનો સંઘ,
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન તરફથી મળેલી સહાયથી આપણી ખેતી સમૃદ્ધ બનાવવાનો DSC અને સજ્જતા સંઘનો આ પ્રયાસ છે. એમાં તમે સૌ વધુ સક્રિય બનો એવી અપીલ સાથે આજે લઈએ છીએ રજા.
કારણ કે ફોનની ઘંટડી માંડી છે વાગવા, એટલે અત્યારે અહીં કહી દઈએ નમસ્તે, આવજો.